કેટલી ખાંડ
પોતે કરે તો થાય એમ છે. ગુરુદેવે તો વિચાર ને વાંચન ને આત્મા ને ગ્રહણ બધું પોતે કરે તો થાય. ઉપયોગ તો જાય છે, એમાંથી બાર નો રસ ઓછો થાય, ચૈતન નો રસ વધે તો થાય, અંદર મહિમા આવે. પોતાની જે અંતર માં હોય એટલી પોતાની ખામી છે, એનાથી થાય તો પોતે પોતાનો ઉપયોગ પોતાના પુરુષાર્થ ની મંદતા બહાર ગમે છે. એ અંદર વધારે થાય તો ઉપયોગ કરે. શ્રદ્ધા તો બરાબર કરજો, શ્રદ્ધા તો બરાબર કરો. એટલે માર્ગ તો આ જ છે, ગુરુદેવ જે બતાવ્યો એ માર્ગ, ભેદ જ્ઞાન નો. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈને કરી શકતું નથી. પોતાના દ્રવ્ય ગુણ કરીએ, પોતાના બીજાના બીજાના, દરેક દ્રવ્ય સ્વતંત્ર. શ્રદ્ધા તો બરાબર કરજે. ભેદ જ્ઞાન તે મુક્તિનો માર્ગ છે. ચૈતન્ય ગ્રહણ કરવો, દ્રવ્ય પર દ્રષ્ટિ કરવી. અંતરમાં શ્રદ્ધાને જ્ઞાન યથાર્થ ભીનતા કરે તો સ્વાનુભૂતિનો માર્ગ, સ્વાનુભૂતિ થાય એમ છે. શ્રદ્ધા તો બરાબર કરજે ને, થઈ શકે તો પુરુષાર્થ રુદ્ર કરજે, ન થઈ શકે તો શ્રદ્ધા કરજે. નથી થઈ શકતું માટે થાકી જવાય, માટે બીજો માર્ગ છે એમ શ્રદ્ધામાં ફેરફાર નહીં કરે. શ્રદ્ધા તો બરાબર રાખે. આ માર્ગે જવું છે ને ભાવનગર આ તરફ છે, તો જે આ માર્ગ કહે છે એમ શ્રદ્ધા કરે કે ચાલી કેટલું શકાય એ પોતાના પોતાની શક્તિ પ્રમાણે. પણ માર્ગ તો એને સખત કરી કે પુરુષાર્થ થાય એમ, પણ ના થઈ શકે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે. સમ્યક દર્શન કરવાની એટલી ઉગ્રતા ન હોય તો શ્રદ્ધા કરજે. જે પોતાના પુરુષાર્થ યથાર્થ શ્રદ્ધા કરે તો બરાબર છે. એ ન થઈ શકે તો તું ભાવના ભાવનારૂપ કરી વિચારણી કરે એમ સમજ્યા વગરની શ્રદ્ધા તો એ શ્રદ્ધા તો એ શ્રદ્ધા તો કઈ કામની નથી. પણ ગુરુદેવને પ્રતાપે એટલું તો સમજે કે માર્ગ કંઈક જુદો છે, એવી શ્રદ્ધા તો કરજે. એમ ઓગે ઓગે શ્રદ્ધા એમ ઓગે ઓગે નહીં. ગુરુદેવે કીધું માર્ગ કંઈક જુદો છે, અપૂર્વ છે, અંતર માં કરવાનું છે, બહાર માં ક્યાંય નથી. બહાર ની અનંત કાળ આ બધી ક્રિયાઓ કરી, શું ભાવ તો ગુણબંધ નું કારણ છે. એ ગુણબંધ થી તો ભાવ નો અભાવ થતો નથી. તો ભાવ તો ઉભો રહે છે, ડેવલપ થાય તો ભાવ નો અભાવ થતો નથી. ભાવ નો અભાવ તો શુદ્ધાત્મા ને ઓળખવાથી થાય છે. એવું જે ગુરુદેવ કીધું, વાત ની અપૂર્વતા લાવીને એવી શ્રદ્ધા કરજે. એમ ઓગે ઓગે શ્રદ્ધા એવી શ્રદ્ધા તો કઈ કામ નહીં. એવી સમજણ કરવાનો તો પ્રયત્ન કરવો. માર્ગ તો કોઈ અપૂર્વ છે, વસ્તુ કોઈ અપૂર્વ છે. ગુરુદેવે કોઈ અપૂર્વ માર્ગ બતાવ્યો છે, અંતર દ્રષ્ટિ કરીને અંતર માં માર્ગ છે. ત્યાં જેને પ્રયત્ન કરવા માટે એની ઈચ્છા એ બાજુ પ્રયત્ન મળે. બાકી ઓગે સિદ્ધાર્ ત્યાગ કર્યા, વૈરા કર્યા, છોડી દીધું, એવું આનંદ કાળમાં ધન્યવાદ કરો. એવું નહીં, માર્ગ જુદો છે. એવી અપૂર્વતા લાવીને શ્રદ્ધા કરે. પોતે પ્રીતિ ચિત્તેની વાર્તા પણ એટલે વાર્તા પણ સાંભળી, પણ એ કેવી રીતે પ્રીતિ ચિત્તે એટલે કઈ અપૂર્વ રીતે સાંભળી છે. માત્ર શ્રવણ સાંભળી લીધું એમ નહીં, અંદર પ્રીતિ લાવીને કોઈ અપૂર્વ રીતે તો સાંભળ્યું તો ખાલી નિર્વાણ થાય નહીં. અપૂર્વતા કઈ બુદ્ધ ના શ્રવણ વર્ષો સુધી મળે છે એનો ઉપદેશ મળે.
આ બાજુ ભગવાન આત્મા અંદર માંથી આવ્યું છે કે ત્યાંનું આકર્ષણ એને
મારા ગુરુએ મને એવી હૃદયમાં ઉપદેશની જમાવટ કરી છે કે એના આગળ મને પૃથ્વી એમ આજે એમ આપણા ગુરુદેવ ઉપદેશ ની એવી જમાવટ કરી છે કે પોતે એવી ગુરુદેવે જે જમાવટ કરી વર્ષો સુધી એને જો પોતે ગ્રહણ કર્યું હોય તો એને કોઈ હોય છે કઈ ચીજ કે ગુરુદેવ પોતે વર્ષો સુધી આવો ઉપદેશ મેળવ્યો આ પંચમ કાળ માં આવા ગુરુ મળો આવા બધા વર્ષો એવો ઉપદેશ મળવો એ મા ભાગ્યો જેનું શું કે છે એમ કેટલાક સ્પષ્ટ રીતે પકડી પકડી ન પકડી પણ
વિદેશ ના વાસીઓ નહી સુધી જઈ શકે
મનુષ્ય નથી જઈ શકતો દેવ જઈ શકે વિદેશ ક્ષેત્ર ના નહીં તો બધા મનુષ્ય હોય છે એ નથી જઈ શકતો મેરુ પર્વત માં હજી કોઈ એવા વૃદ્ધિ થી કોઈ દેવો લઈ જાય તો હજી મેરુ પર્વત ઉપર જવાય છે પણ નંદીશ્વર માં નથી જવાતો મેરુ પર્વત તો અહીં જમ્બુદ્વીપ માં ધાતકી ખીણ માં પુષ્કર દ્વીપ બધે મેરુ પર્વત ત્યાં જઈ શકે છે અને આ તો છે અઢી દીપ બાર જ્યાં આ મનુષ્યની વસ્તી નથી એવે ઠેકાણે છે આ નંદેશ્વર છે નંદેશ્વરના શાશ્વત પ્રતિમાઓ એવી રીતે મેરુ પર્વતમાં 100-100 જિનાલયો છે એ બધા વિદેહ ક્ષેત્રની વચમાં છે મેરુ પર્વત મેરુ પર્વતે કોઈ દેવો લઈ જાય કોઈ વૃદ્ધિથી જઈ શકે છે મેરુ પર્વતમાં નંદેશ્વરી નથી જવાતું
સામાન્ય રીતે આકાંક્ષા હોય છે કે વિદેહ ક્ષેત્રમાં આપણો જન્મ થાય ભગવાનના સમવતરણમાં ત્યાંથી પછી બીજા ક્ષેત્રમાં કે નંદીશ્વર દૂધમાં કે ભગવાનના દર્શન કરવા ના આવી જઈ શકે આકાંક્ષા શા માટે થાય
નંદેશ્વરમાં નથી તમને દેવ જાય છે એ લોક અઢી દીપ જે છે એમાં જેમાં મનુષ્ય વસે છે મનુષ્ય જ્યાં નથી વસતા અહીંયા છે નંદીશ્વર એની ઈચ્છા થાય તો જઈ શકતા નથી એક શ્રીકંઠ રાજા હતા એને નંદેશ્વરે જવાની ઈચ્છા થઈ વિમાન લઈને નીકળ્યા છે વિદ્યાધર રાજા પણ જ્યાં માનુષોત્તર પર્વત આવ્યો ને વિમાન અટકી ગયું આગળ જવા પછી દેવો બધા જાતા હતા એ જોઈને એને એમ થયું હું પણ જાઉં પણ માનુષોત્તર પર્વત આવ્યો ને ત્યાં વિમાન અટકી ગયું પછી આગળ મનુષ્ય જઈ શકતો નથી એને વહીરાગ આવ્યો કે મનુષ્ય નથી જઈ શકતો પછી એ મુનિ થઈ જાય છે મનુષ્ય નંદેશ્વર વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત ભગવાન ત્યાં જન્મ થાય છે નંદેશ્વર માં નથી જવાતો વિદેહ ક્ષેત્રમાં જન્મ થાય તો પોતે આત્માનું કરે ભગવાનનો યોગ હોય સાક્ષાત ભગવાન વિરાજ ને પોતે શ્રવણ કરે તો પોતાને લાભ થાય બાકી એવા ક્ષેત્રોમાં ઘણી વાર ગયો પણ પોતે જો આત્માનો લાભ ન લીધો તો એમને પરિભ્રમણ ઉભું રહે છે વિદેહ ક્ષેત્રમાં જો આત્માનો લાભ લે તો ભગવાન સાક્ષાત બિરાજી રહ્યા છે અહીંયા નંદનવન ને બધા વન ની અંદર મંદિરો છે ત્યાં જઈ શકે છે મેરુ પર્વત એ મેરુ પર્વત પણ એટલા ઊંચા છે કે મેરુ પર્વત ની અંદર જેટલા ભગવાન જન્મે એ બધાનું જન્માભિષેક મેરુ પર્વત ઉપર પાંડુપન છે એના ઉપર ભગવાનના દરેક ભગવાન જન્મે એને ઇન્દ્રો મેરુ પર્વત ઉપર લઈ અને અહીંયા જન્માભિષેક કરે છે એ મેરુ પર્વત પર એ મેરુ પર્વત એટલો ઊંચો છે કે આ દેવલોક છે પહેલું સુદ્ધાન દેવલોક એને એને મેરુ પર્વતને એક વાળાગ્રહ એટલું જ આંતરું છે એટલા મેરુ પર્વત ઊંચે છે એવા મેરુ પર્વત છે જેમાં શાશ્વત મંદિરો શાશ્વત પ્રતિમાઓ એમાં પણ છે કારણ કે જાય તેવો નિયમ છે દેવો બાકી બીજા કોઈ પ્રસંગ જે અષ્ટાનિકામાં તો જાય છે એવલોકમાં નથી મનુષ્ય ભાવમાં છે મનુષ્ય ભાવ તો દેવ ભાવમાં મુનિ દશા નથી દેવ ભાવ તો એક બધા ભાવ તો ભવ જ છે ભવનો અભાવ થાય એટલે મૌની દશા આવે છે દેવો પણ મનુષ્ય ક્યારે મનુષ્ય પામી ક્યારે મૌની દશા અંગીકાર કરીને ક્યારે આત્માને
સાધના તરીકે ઓર્નમેન્ટ આવે એવી ભાવના ભાવે છે કે અમે અહીં મુનિ દશા લઈ શકતા નથી. ભગવાનના દર્શન કરે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, મુનિ દશા આવતી નથી. દેવમાં દેવો ભગવાનના કેવળ કલ્યાણ, ભગવાનના દીક્ષા લે ત્યારે એ બધા ઉજવવા આવે છે. દેવ પોતે મુનિ પણ અંગીકાર કરી શકતા નથી, ત્યાગ લઈ શકતા નથી. ભાવના ભાવે છે કે જે ક્યારે મનુષ્ય મળે અને ક્યારે આત્માનું સાધન મુનિ પણ લઈ. દેવભવ તો દેવભવ છે, મનુષ્યભવ તો આત્માની સાધના કરવા માટે હોય છે. મનુષ્યભવમાં આત્માની સાધના થાય છે. પૂર્ણ બહુ છે, દેવભવમાં આત્માની સાધના વિશેષ થઈ શકતી નથી. આત્માની સાધના થાય એમાં બધા મને દેવગુરુ શાસ્ત્ર નો સમાગમ હોય એવી ભાવના ઊંડી હોય, આત્માની સાધના તરફની, દેવગુરુ શાસ્ત્ર તરફની આરાધના હોય તો સારા ક્ષેત્રમાં જન્મ થાય છે. સારું ક્ષેત્ર એટલે કે જ્યાં ધર્મકાળ વર્તતો હોય એમાં, વિજય ક્ષેત્ર એને ધર્મકાળ વર્તે, જ્યાં ભગવાન બિરાજતા હોય એવા ક્ષેત્રનો જન્મ થાય છે. એવી આરાધનાના ભાવ તો જયારે સારો કાળ હોય છે, એકદમ સારો, ત્યારે વિજય ક્ષેત્રમાં ભગવાન હોય છે, અહીં ભરત ક્ષેત્રમાં ભગવાન હોય છે, દરેક ક્ષેત્રોમાં ભગવાન હોય છે. અત્યારે પંચમકાળ, ત્યાં ભરત ક્ષેત્રમાં ભગવાન, જયારે અહીં ચોથો કાળ હતો ત્યારે અહીં પણ મહાવીર ભગવાન, આદિત્ય વિશ ભગવાન અહીં પણ થઈ ગયો. સારો કાળ હતો ત્યારે અહીં બધું સારું જ હતું. આ બધા કાળ આ ભરત ક્ષેત્રમાં લાગુ પડે છે, વિદય ક્ષેત્રમાં કાળ નથી લાગુ પડતો. આવો સદાય ચોથો કાળ છે, એ સદાય ભગવાન વિતરે છે, પણ પોતે એવી આરાધના કરે તો એ જન્મ થાય. મને આત્મા કેમ પ્રાપ્ત થાય, મને દેવગુરુ શાસ્ત્ર સમજતા કેમ મળે, એવી ભાવના અંદર ઊંડી ભાવના હોય છે. શું છે આત્મ તત્વ? એક જુદી વસ્તુ છે, કોઈ અપૂર્વ છે. એને સમજવા માટે સત્સંગ કરવો, વિચાર કરવો, શાસ્ત્ર અભ્યાસ કરવો, એની ઊંડી જિજ્ઞાસા લગ્ની લગાડવી કે સારભૂત હોય તો એક આત્મા જ છે, બીજું કઈ સારભૂત નથી. બધા અનંત કાળથી ક્રિયાઓમાં બધે બાર ધર્મ માને, શુભ ભાવથી ધર્મ માને, શુભ ભાવથી પૂર્ણ બંધાય, દેવલોક થાય, પણ ભાવનો અભાવ થતો નથી. ભાવનો અભાવ તો એક શુદ્ધાત્માને ઓળખવાથી થાય છે. માટે એ શુદ્ધાત્મા કોણ છે? જ્ઞાનથી અનંત ગુણોથી ભરેલો આત્મા કોણ? એના ગુણો શું, એની અવસ્થા શું, એ બધો એનો વિચાર કરો. જેવા ભગવાન એવો પોતાનો આત્મા છે. ભગવાનનો આત્મા, ભગવાને સમ્યક દર્શન પ્રાપ્ત કરી, મુનિ દશા પ્રાપ્ત કરી, સ્વાનુભૂતિમાં લીન થઈ ગયા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ માર્ગે ભગવાન જે માર્ગ પ્રગટ કર્યો એ માર્ગ મને કેમ પ્રગટ, એવી જિજ્ઞાસા, રૂચિ, વારંવાર એનું રસણ, મંથન, વિચાર, એ હોય. અભ્યાસ કરવો, પછી પોતે ચિંતવનથી બહુ સમજાય નહીં, શાસ્ત્રમાં જવું, શાસ્ત્રના અર્થો ન સમજાય તો સત્સંગ જે સમજતું હોય એને પૂછવું, સમજનારને પૂછવું કે આનો શું અર્થો છે, પોતે વિચાર કરવો, ભેદ જ્ઞાન કરવું. આ બધા પરિણામો વિકલ્પોથી પણ આત્મા જુદો, એનો સ્વભાવ જુદો. સિદ્ધ ભગવાન છે એવો આત્મા છે, એ આત્મા કેમ ઓળખાય? નાયક જાણનારો આત્મા, એ નાયકમાં અનંત આનંદ ભરેલો એ અનુપમ તત્વ છે કેમ ઓળખાય? એની જિજ્ઞાસા, રૂચિ, એની લગ્ની ક્ષણે ક્ષણે એની જ ભાવના રહ્યા કરે. હા, ભેદ જ્ઞાન કર્યું એનું કે હું તો જુદો, આ બધું જુદું છે, શરીરે જુદું, વિકલ્પ આત્માનો સ્વભાવ નહીં એમ જુદું છે. જેમ પાણી સ્વભાવે નિર્મળ છે, એમ પોતે નિર્મળ સ્વભાવી છે. કાદવને કારણે મેલું દેખાય, પણ ઔષધિ નાખવાથી શાસ્ત્રમાં આવે જુદું નિર્મળ થાય છે, એમ હું મારા સ્વભાવથી નિર્મળ છું. વિભાવને લઈને આ મલિનતા દેખાય, હું જુદો જ છું, એમ પોતે પુરુષાર્થથી નક્કી કરે, પ્રતીત કરે. ક્ષણે ક્ષણે ની ભાવના ની લગ્ન ના વિચારો નિરંતર એના વગર ચેન ના પડે છે. દિવસ ને રાત એની માટે લગ્ન લાગે છે. ક્યાંય ચેન ના પડે, ક્યાંય તકે નહીં, ક્યાંય પોતે આત્મા સિવાય ક્યાંય રૂચે નહીં. ક્ષણે 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 એનો જ વિચાર ને એવી જ લગ્ન લાગે છે. એમ બહારની લગ્ન જીવને અનંત કાળથી લાગી ગઈ, એ લગ્ન છૂટીને આત્માની લગ્ન લાગી ગઈ. અનેક તો પેલા પેલા જોયા હશે ને, ભગવાન એવું પોતાના તીર્થંકર ભગવાન સર્વોચ્ચ માતાના ગર્ભમાં આવે ત્યાં ઇન્દ્રો આવે નહીં તો રતન ની વર્ષા કરે છે. જન્મ થાય ત્યાં મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરવા ઇન્દ્રો લઈ જાય. દીક્ષા વખતે પણ દેવો આવે છે. એ બધો અહીં તો આપણે બધો દેખાવ કરે, લોકાંતિક દેવો આવે. ભગવાન દીક્ષા વૈરાગ થાય છે, કેવળ જ્ઞાન થાય ત્યારે દેવો આવે છે. સાક્ષાત ને તો શું દેવો મુનિઓ દેવ દેવીઓ બધા ધ્વનિ સાંભળવા આવે છે. હજી ગમે ત્યારે એને ભગવાન કા ગુરુ કોઈની દેશ ના મળે, એ દેશ ના પોતે ગ્રહણ કરે. અંદર ગ્રહણ પોતે કરે ઉપાદાન થી. નિમિત્ત માં કાં ભગવાન જિનેન્દ્ર દેવ હોય કાં ગુરુ હોય ત્યાં કોઈ હોય એની દેશ નથી. પોતે અંદર આત્મ સ્વભાવ કઈક જુદો છે એને અપૂર્વતા લાગે અને ગ્રહણ કરે એ પોતાના સ્વભાવ. વારંવાર ગુરુ કહે કે તું જુદો જુદો તો પોતે પુરુષાર્થથી નક્કી કરે છે કે હું જુદો જ છું. વેદ જ્ઞાન કરે છે. ભગવાન તો જગતમાં સર્વોત્કૃષ્ટ છે, એના જેવું કોઈ જગતમાં સર્વોત્કૃષ્ટ નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સ્વરૂપમાં સમાઈ ગયા છે. અંદે લોકાલોક ને પોતે સ્વરૂપમાં જામી ગયા ને એમાં જ્ઞાન સહજ પરિણમે છે. પોતાને જાણે બીજાને જાણે સહજ એક સમયની અંદર એવા ભગવાન ધ્વનિ વગર ઈચ્છા વગર રાગ વગર ધ્વનિ શકે છે. ભગવાન તો પોતે પવિત્રતા અંદર ને પૂર્ણપણે એવા એટલે બહારથી ધ્વનિ શકે છે. ઇન્દ્ર સમસ્ત
માતાજીની અમૃત વાણી જય.